समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलप सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट मा कलप 247 पछी टीका छे ते टीका आपणे करी रह्या छीए। एनो पहेलो भाग आपणे लगभग पूरो थवा आव्यो छे। आ टीका उपर पूज्य गुरुदेव कांजी स्वामी ना प्रवचन ना મહદ અંશો આપણે લીધા છે। આજે શેષ અંશો લઈએ અને તે પછી ટીકાનો આગળનો ભાગ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 366 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી અહીં કહે છે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવ વાનપણા વડે અસતપણું છે। સતપણાની વાતને ગુરુદેવે સમજાવી। હવે ટીકામાં આ અસતપણાની વાત છે એને ગુરુદેવ સમજાવે છે કે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કોઈ પણ બીજું અન્ય દ્રવ્ય અન્ય પદાર્થ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે આ આત્મા નથી। પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે નથી। સત અને અસત એટલે સત એટલે હોવાપણું અને અસત એટલે નહીં હોવાપણું એટલે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે આ આત્માનું અસતપણું છે એટલે તે રૂપે નથી। તેનું અસ્તિત્વ પરના દ્રવ્ય પરના ક્ષેત્ર પરના કાળ કે પરના ભાવ રૂપે નથી। તેનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય પોતાના ક્ષેત્ર પોતાના કાળ અને પોતાના ભાવ રૂપે છે પણ બીજાના અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે તેનું હોવાપણું નથી તેનું અસ્તિત્વ નથી એટલે તે પર રૂપે અસત છે। અને એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ શું કહ્યું કે પરનું દ્રવ્ય પરનું ક્ષેત્ર પરનો ભાવ અને પરની પર્યાય રૂપે નહીં થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે। આવો આત્માનો સ્વભાવ જ છે। આત્મામાં એવી શક્તિ પડી છે કે જેને કારણે એ પરપણે થતો જ નથી। એનું અસ્તિત્વ પોતાપણે જ હોય પરપણે હોય જ નહીં। કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ પોતાપણે હોય પોતાથી હોય પણ પરથી હોય નહીં। આ શરીર છે ને તે શરીર રૂપે શરીરની અવસ્થા રૂપે નહીં થવાની શક્તિ આત્મામાં પડી છે। આ શરીર સાથે એ રહ્યો છે પણ એ શરીર રૂપે થતો નથી એટલે તે શરીર રૂપે એની હયાતી નથી શરીર રૂપે એનું અસ્તિત્વ નથી। એનું અસ્તિત્વ શરીરથી જુદું છે તે શરીર ની અવસ્થા રૂપે નહીં થવાની શક્તિ આત્મામાં પડી છે અને એ આત્માનો સ્વભાવ છે। તે જ પ્રમાણે કર્મના ઉદય રૂપે નહીં થવાની શક્તિ આત્મામાં પડી છે અને એ આત્માનો સ્વભાવ છે। તે જ પ્રમાણે કર્મના ઉદય રૂપે નહીં થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે। શરીર રૂપે શરીરની અવસ્થા રૂપે નહીં થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે એવી અનંત શક્તિ આત્મામાં પડી છે અનંત ગુણ આત્મામાં પડ્યા છે અને આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે આત્માનું અસ્તિત્વ કે પરરૂપે થઈ જાય એવો કોઈ ગુણ નથી। આત્મામાં બધા જ એવા ગુણ છે કે જેને કારણે એ પોતે પોતા રૂપે જ રહે પણ પરરૂપે તો ક્યારેય થાય નહીં। કોઈ અન્યના ગુણ રૂપે પણ આત્મા થાય નહીં એટલે અન્ય ભાવે આત્મા થાય નહીં અન્ય દ્રવ્ય રૂપે પણ આત્મા થાય નહીં, અન્યના ક્ષેત્ર રૂપે પણ આત્મા થાય નહીં, અને અન્યના કાળ રૂપે પણ આત્મા થાય નહીં. આત્માનું વર્તમાન જે એક સમયનો જે પર્યાય એ એનો સ્વકાળ છે, એટલે પોતે પોતાથી છે અને પરથી નથી. આ પરથી નથી એની અહીંયા વાત ચાલે છે. પોતાનું અસ્તિત્વ પોતાથી છે અને પરથી નથી. ત્યારે પરથી એનું હોવા પણ નથી તો એ નાસ્તિથી વાત કરી છે. પણ એ નાસ્તિથી વાત પણ એટલી જ મહત્વની છે. માત્ર આપણે એમ કહીએ કે આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરથી નથી એ વાતને લઈએ જ નહીં તો નહીં ચાલે. પોતાથી છે અને સાથે એમાં એ વાત ગર્ભિત છે કે એ પરથી નથી, અને એ પરથી નથી એ વાતને લઈશું ત્યારે જ આત્માનું જેવું છે તેવું અસ્તિત્વ ખ્યાલમાં આવશે. એનું હોવાપણું જે રીતે છે તે રીતે સમજમાં આવશે. એટલે પરથી નથી આ વાત તો નાસ્તિકથી કહી, એને એમ લાગે કે કહેવાની શું જરૂર છે, પણ એ મહત્વનું છે. એ વાતને જ્યાં સુધી લેતા નથી ત્યાં સુધી પોતે કેવડો છે, પોતે કેવડો છે એ ખ્યાલમાં નથી આવતું. પોતે અસ્તિથી વાત કરીએ માત્ર કે પોતે પોતાથી છે એટલી જ વાત કરીએ અને પરથી નથી એ વાતને ઉડાડી દઈએ તો એ પોતાની પરિસીમાનો ખ્યાલ આવતો નથી. એટલે પોતે જેવડો છે એવડો બરાબર સમજવો છે. એટલા માટે આપણે એ પરથી નથી એ વાતને ભલે એ નાસ્તિથી છે છતાં પણ એને લઈએ છીએ. અને એમ અનેકાંત છે, અને એવું અનેકાંત કર્યા વિના વાસ્તવમાં આત્માનું સત્પણું પણ જણાતું નથી. એનું સત્પણું જાણવા માટે એનું અસત્પણું પણ જાણવું પડે. અસત્પણું એટલે ન હોવા પણ, એ કઈ રીતે નથી એ પણ સાથે જાણવું જ પડે. એટલે આત્મામાં એવી શક્તિ છે કે જેને કારણે એ પરની અવસ્થા રૂપે છે નહીં, પરની અવસ્થા રૂપે એનું અસ્તિત્વ નથી. કર્મના ઉદય રૂપે થવાની શક્તિ એનામાં નથી, પણ પરના ઉદય રૂપે નહીં થવાની શક્તિ આત્મામાં છે. પરપણે થવાની શક્તિ આત્મામાં નથી, પણ પરપણે નહીં થવાની એવી શક્તિ આત્મામાં પડી છે. એટલે એ પરપણે થતો જ નથી. પરની અવસ્થાપણે નહીં થવાની શક્તિરૂપ પ્રભુ તારો સ્વભાવ છે. એમાં પછી કર્મ હોય કે શરીર હોય કે કુટુંબ હોય કે પરિવાર હોય, ગમે તે હોય, કે પછી દેવ ગુરુ શાસ્ત્ર હોય, ગમે તે હોય, પણ એ સર્વ પર દ્રવ્યના એના ક્ષેત્રના એના ભાવ ગુણ અને એની વર્તમાન અવસ્થાના સ્વરૂપે નહીં થવાની શક્તિ આત્મામાં પડી છે, અને એવો આત્માનો સ્વભાવ છે. સ્ત્રીના દેહની અવસ્થાપણે કે મકાનની અવસ્થાપણે કે કોમ્પ્યુટરની અવસ્થાપણે આત્મા કદીય ન થાય એવો એનો સ્વભાવ છે. આત્માનો પોતાની પર્યાય રૂપે થવાનો જેમ શક્તિરૂપ સ્વભાવ છે, તેમ તેનો પરની પર્યાય રૂપે નહીં થવાની શક્તિરૂપ સ્વભાવ છે. આત્માનો પોતાની પર્યાય રૂપે થવાનો જેમ શક્તિરૂપ સ્વભાવ છે, તેમ તેનો પરની પર્યાય રૂપે નહીં થવાની શક્તિરૂપ સ્વભાવ છે. એટલે કે પરની પર્યાય રૂપે ન થાય, પરની પર્યાય રૂપે ન થાય એવી આત્મામાં શક્તિ પડી છે, એવો આત્મામાં ગુણ પડ્યો છે, અને એ જ આત્માનો સ્વભાવ છે. કુંભાર ઘડો બનાવે છે તો એ ઘડો એ કોની પર્યાય છે? એ માટીની પર્યાય છે. એમાં એમાં કુંભાર ક્યાંય વ્યાપતો નથી, ક્યાંય પહોંચતો નથી. એટલે કુંભારનો આત્મા એ ઘડારૂપ થતો જ નથી. એટલે કુંભાર ઘડારૂપ નથી થતો, માટી જ ઘડારૂપ થાય છે. તો પછી એમાં કુંભારે શું કર્યું? કુંભાર તો એ માટી સુધી પહોંચતો જ નથી. માટીમાં એમાં કુંભારનો એક પણ ગુણ પહોંચતો નથી. કુંભારનો જે સ્વભાવ છે, જે ચેતન છે, જ્ઞાન સ્વભાવ છે, એમાંનું કાંઈ એ ઘડામાં તો પહોંચતું નથી. એટલે પછી એ કુંભારે ઘડો બનાવ્યો એ માન્યતા જે છે ને, એ સહેલાઈથી સમજાય છે કે એ માન્યતા ખોટી છે. બહુ સરસ રીતે સમજાઈ જાય છે કે કુંભારનું એમાં કાંઈ પહોંચતું જ નથી. એ પરની પર્યાય છે, એ ઘડાની પર્યાય જે થઈ એ માટીની પર્યાય છે. એમાં કુંભારનો આત્મા ન પહોંચે એવી કુંભારના આત્મામાં શક્તિ પડી છે. એટલે કોઈ પણ આત્મામાં એવી શક્તિ પડી છે કે બીજા અન્યની પર્યાય રૂપે એ ન થાય. આત્માનો એવો જ સ્વભાવ છે કે એ પોતાની પર્યાય રૂપે થવાની શક્તિ ધરાવે છે અને પરની પર્યાય રૂપે નહીં થવાની શક્તિ પણ સાથે ને સાથે ધરાવે છે. આવો જ આત્માનો સ્વભાવ છે. બહુ સરસ વાત કહી છે. આગળ પાના નંબર 367 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જેને અંદર વસ્તુનું આત્માનું પરથી ભિન્નપણું ભાસ્યું નથી તેને આત્મા એટલે પોતે શું છે અને પોતાનું હોવાપણું અને ન હોવાપણું શું છે એની ખબર નથી. આત્મા પરથી ભિન્ન છે એવું જેને ભાસ્યું નથી એને પર સાથે મેળાપીપણે પોતાનું અસ્તિત્વ જણાય છે. જેને આત્મા શરીરથી જુદો છે, તદ્દન ભિન્ન છે એવું ભાસ્યું નથી એને આત્મા અને શરીરનું મેળાપીપણું એવું અસ્તિત્વ જણાય છે. વાસ્તવમાં એમ નથી. પરથી એનું હોવાપણું નથી એવી કોઈ ભેળસેળ નથી. પણ જેને પોતાનું અસ્તિત્વ ભિન્ન ભાસ્યું છે એને સમજમાં આવે છે કે આત્મા આકાશના જે ક્ષેત્રમાં રહ્યો છે એ જ ક્ષેત્રમાં રહેલું આ શરીર, આકાશના એ જ ક્ષેત્રમાં રહેલું આ શરીર એ આત્માથી તદ્દન ભિન્ન છે. એની સાથે એનું હોવાપણું નથી. આકાશના એક જ ક્ષેત્રને વિશે રહેતું આ શરીર અને એ જ ક્ષેત્રને વિશે રહેતો આ આત્મા, એમ લાગે છે કે જાણે એ શરીર અને આત્મા એક છે. પણ બંને દ્રવ્ય જુદા છે, બંનેના ગુણો જુદા છે. એટલે એનું હોવાપણું, શરીરનું હોવાપણું શરીર રૂપે છે અને આત્માનું હોવાપણું આત્મા રૂપે છે. એવું છે ત્યારે સાથે બીજી વાત પણ છે કે આત્માનું પરદ્રવ્યપણે હોવાપણું નથી એ મોટામાં મોટો જે ગુણ છે એને કારણે ભલે એ જ ક્ષેત્રમાં રહ્યો હોય છતાં પણ એ શરીર રૂપ થતો નથી. એનું અસ્તિત્વ શરીરના અસ્તિત્વને કારણે નથી. શરીર એ પુદ્ગળ પરમાણુનો સ્કંધ છે. એ દ્રવ્ય જુદું, એ દ્રવ્ય રૂપે આત્માનું અસ્તિત્વ નથી. એ શરીરના ક્ષેત્ર રૂપે આત્માનું ક્ષેત્ર નથી. આત્માનું ક્ષેત્ર જુદું છે. એ ગુણ અને ભાવ જે શરીરના છે એ રૂપે આત્માનું અસ્તિત્વ નથી. અને એ શરીરની પર્યાય, એક સમયની પર્યાય એ શરીરનો સ્વકાળ અને એ પર્યાય રૂપે આત્માની પર્યાય થતી નથી. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જે ક્ષેત્રને વિશે આત્મા રહ્યો છે એ જ ક્ષેત્રને વિશે, એટલે આકાશના એ ક્ષેત્રને વિશે શરીર પણ રહ્યું છે, છતાંય બંને તદ્દન ભિન્ન છે. પણ આવું કોને સમજાય છે કે જેને ભેદ જ્ઞાન થયું છે, જેને પોતાનું સ્વરૂપ જગતના બધા જ પદાર્થોથી ભિન્ન ભાસ્યું છે, અનુભવાયું છે, એને એ વાત બરાબર સમજાય છે. જેને આ નથી સમજાતું એને દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીને, પ્રશ્ન કરીને, એના જવાબ, એના સમાધાન મેળવીને તર્ક દ્વારા તો બરાબર એવી દ્રઢતા કરવી જ રહી. અને જ્યાં સુધી એવી દ્રઢતા નહીં થાય ત્યાં સુધી પોતાના ગાયક સ્વભાવ ભાવનું લક્ષ નહીં થાય. પોતે બધાથી જુદો ભિન્ન છે એવો પાકો નિર્ધાર થશે તો જ એવી દ્રષ્ટિ થશે. અહીંયા કહે છે કે જેને અંદર વસ્તુનું એટલે આત્માનું પરથી ભિન્નપણું ભાસ્યું નથી તેને આત્મા પોતે શું છે અને પોતાનું હોવાપણું અને પોતાનું ન હોવાપણું શું છે એની ખબર નથી. સાચું જ્ઞાન થયે મારી અવસ્થા પરથી છે અને હું પરપણે છું એમ એને ભાસતું નથી. સાચું જ્ઞાન થાય પછી પોતાની અવસ્થા પરથી છે કે પરપણે પોતે છે, શરીરપણે પોતે છે, શરીરને કારણે પોતાની આ અવસ્થા છે એવું બિલકુલ ભાસતું નથી. જેને વસ્તુનું એટલે આત્માનું સાચું જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે, એને પોતાની કોઈ અવસ્થા પરપણે ભાસતી નથી કે પરની અવસ્થા પોતાપણે ભાસતી નથી. ભાઈ, તારી દશામાં પરદશાપણે થવાની તાકાત જ નથી, બીજાની પર્યાયપણે થવાની તારામાં એવી શક્તિ જ નથી. તારામાં તો તારાપણે રહેવાની શક્તિ છે અને પરપણે ન થવાય એવી શક્તિ છે, એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. જેમ પરદ્રવ્ય ક્ષેત્ર ભાવથી આત્મા અસત છે એટલે કે હોવા પણ નથી, તેવી જ રીતે પરના સ્વકાળથી અર્થાંત પરની પર્યાયથી આત્મા અસત છે એટલે હોવા પણ નથી. જેમ પર દ્રવ્યથી આત્મા નથી, પર ક્ષેત્રથી આત્મા નથી, પર ભાવથી આત્મા નથી, તેવી જ રીતે પરના સ્વકાળથી અર્થાંત પરની પર્યાયથી આત્મા અસત છે, હોવા પણ નથી. એનું અસ્તિત્વ પરની પર્યાય રૂપે નથી, પરની પર્યાયથી એનું અસ્તિત્વ નથી, અને પોતાથી સત છે. તેથી પોતાથી સત છે અને પરથી નથી, તેથી પરનું કરવા આત્મા પાંગળો છે. પરનું કાંઈ પણ કરવા, પરની કોઈ પણ પર્યાય બદલવા આત્મા પંગુ છે, પાંગળો છે, એમ એ કરી શકતો નથી. જ્યાં એ પહોંચતો નથી ત્યાં એ કેવી રીતે કાર્ય કરે? આ વાત કેમ ભાઈ તને સમજાતી નથી? તું અહીંયા બેઠો બેઠો જ્યાં પહોંચતો નથી ત્યાં કેવી રીતે કાર્ય કરવાનો છે? તને જ્યાં એક્સેસ નથી ત્યાં તું કાંઈ કરી શકતો નથી. એક અહીંયા કોમ્પ્યુટર હાથમાં લઈને બેઠો છે, બધું કરે છે, પણ એક પાસવર્ડ નથી એટલે એ જગ્યાનો એને એક્સેસ નથી. તો એ કરવા માટે એ પાંગળો છે, એ વાત એને સમજાય છે, એમાં એને વાંધો નથી આવતો. એના હાથમાં કોમ્પ્યુટર છે ને, આપણે કહીએ કે આ ફલાણી વસ્તુ અંદરથી ખોલો ને, તો એ એમ કહે છે કે ભાઈ એનો પાસવર્ડ નથી એટલે મને એક્સેસ નથી એટલે હું એ કરી શકતો નથી. એમાં એને કાંઈ તકલીફ નથી પડતી, એ તો એને સમજાઈ જાય છે કે મને એક્સેસ નથી, હું નથી કરી શકતો, હું ત્યાં પહોંચતો નથી. આપણે કહીએ ભાઈ તને કોમ્પ્યુટર આવડે છે, આ બધું કરે છે, તું કેમ એ નથી ખોલી શકતો? એ ખોલીને જરા બતાવો ને એમાં શું છે. તો કે ના, એનો એક્સેસ મને નથી, એનો એક્સેસ આ કોમ્પ્યુટરના બીજા માલિક છે, એને છે, એ કરી શકે પણ હું નથી કરી શકું. કેમ? કેમ કે હું ત્યાં પહોંચી નથી શકતો. પણ તારા હાથમાં કોમ્પ્યુટર છે ને, આટલું બધું કોમ્પ્યુટરમાં કરે છે ને, એ જ કેમ નથી કરી શકતો? તો કે ભાઈ મને એક્સેસ નથી, હું પહોંચતો જ નથી, પછી ક્યાંથી કરું? આ વાત કેવી સમજાય છે? તો પછી આત્માને વિશે પણ એમ સમજો ને ભાઈ કે આ ભગવાન આત્મા ચેતન એ જળ પદાર્થ સુધી પહોંચતો જ નથી, જળ પદાર્થમાં એને એક્સેસ નથી, તો એ જળના કાર્યો કેવી રીતે કરશે? જળ પદાર્થ સુધી એ પહોંચતો જ નથી, જળમાં એ વ્યાપતો નથી, એ જળની એ પર્યાય અને પોતાની પર્યાય એ બંને ભિન્ન છે. પોતે પોતાની પર્યાય રૂપે થઈ શકે છે પણ જળની અન્યની પર્યાય રૂપે એ થઈ શકતો જ નથી, ત્યાં એનું પહોંચવું થતું નથી, ત્યાં એનું અસ્તિત્વ નથી, ત્યાં એની હયાતી નથી. તો પછી એના કાર્યો કેવી રીતે કરે? મિથ્યા માન્યતા ભાઈ છોડને, આ શરીરના કાર્યો હું કરું એવી તારી મિથ્યા માન્યતા જો તું નહીં છોડે તો ભવના ભ્રમણ ટળવાના નથી. બીજે બધેથી તું કદાચ પાછો વળ્યો હોઈશ, પણ હજી શરીર સાથેનું એકત્વ તને જે પડ્યું છે ને, એ તારે જાતે જ છોડવાનું છે કે આ શરીરથી જુદો હું ભગવાન આત્મા છું, છું ને છું. અને એ વાત તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે. આ મહાપુરુષોએ આપણને એ વાત સમજાવી છે. ગુરુદેવ વારંવાર એ સમજાવે છે કે ભાઈ તું પરનું કરવા માટે તો અસમર્થ છે, પંગુ છે, પાંગળો છે. આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં જે વાત કરી છે તે કહે છે કે હવે કહે છે કે અનાદિ નિધન અવિભાગ એક વૃત્તિ રૂપે પરિણતપણા વડે નિત્યપણું છે અને ક્રમે પ્રવર્તતા એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશો રૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. હવે આ ચોથી વાત, નિત્ય અને અનિત્યની વાત. પહેલા તત્ અને અતત્ની વાત કરી, એક અનેકની વાત કરી, સત અને અસતની વાત કરી, અને સત અસતની વાત કરી એટલે અસ્તિત્વની વાત કરી એમાં ચાર વાત લીધી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. અને હવે આ ચોથી વાત, એની અંદર બે વાત આવે છે, નિત્ય અને અનિત્યની. નિત્યપણું અને અનિત્યપણું એ બંને વિરોધી દેખાતી શક્તિ રૂપે એ ધર્મો આત્મામાં પડ્યા છે અને એને આપણે અનેકાંત દ્વારા સમજીએ છીએ. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અનાદિ નિધન, જેની આદિ પણ નથી અને જેનું નિધન પણ નથી, જેની આદિ પણ નથી અને જેનું નિધન પણ નથી, એવા અવિભાગ એક વૃત્તિ રૂપે પરિણતપણા વડે નિત્યપણું છે અને ક્રમે પ્રવર્તતા એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશો રૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. અનાદિ નિધન, જેની આદિ નથી અને જેનો અંત પણ નથી, જેનું નિધન નથી, અવસાન નથી, એવો અવિનાશી ભગવાન આત્મા જે ધ્રુવ ત્રિકાળે એક રૂપ રહે છે, એવો નિત્ય છે અને ક્રમે પ્રવર્તતા અને જેની એક સમયની મર્યાદા છે, એવા અનેક વૃત્તિ અંશો રૂપે પરિણતપણા વડે એટલે એવી પર્યાય રૂપે એક સમયની મર્યાદા વાળી એ પરિણામ રૂપે થતી કોઈ પર્યાયો, એ પર્યાયો રૂપે એને અનિત્ય પહોંચે. પર્યાય અનિત્ય છે, દ્રવ્ય નિત્ય છે. આ વાતને હવે વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે. આપણે તો બોલીએ છીએ કે દ્રવ્ય થી આત્મા નિત્ય છે અને પર્યાય થી અનિત્ય છે, પણ એમ બોલવાથી ભાઈ કામ નહીં થાય. એમાં જે અધ્યાત્મ ભરેલું છે એને સમજવાની જરૂર છે. એવું તું ક્યારનો બોલતો હતો, તે ગોખી નાખ્યું હતું. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે જોયું, અનાદિ અનંત અખંડ એક દ્રવ્ય રૂપે આત્મા નિત્ય છે અને સમય સમયની પલટતી પર્યાયપણે આત્મા અનિત્ય છે. આ રીતે કહે છે, જ્ઞાન માત્ર આત્મવસ્તુને તત અતત આદિ પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયંમેવ પ્રકાશિત હોવાથી અનેકાંત સ્વયંમેવ પ્રકાશે જ છે. અનાદિ અનંત અખંડ એક દ્રવ્ય રૂપે આત્મા નિત્ય છે. જો નિત્યપણામાં ગુરુદેવે આ વાત મૂકી દીધી, નિત્યપણું છે આત્માનું, નિત્યપણું દ્રવ્યથી છે એમ કહીએ છીએ, પણ એમાં કેટલી વસ્તુનું નિત્યપણું આવી જાય છે. અનાદિ અનંત ગુણનો સમૂહ, એ અનંત ગુણ પણ નિત્ય જ છે અને એ અનંત કાળ સુધી રહેવા વાળા છે. અનાદિ અનંત એટલે અનંત કાળ સુધી રહેવા વાળા છે અને એમાં રહેલો ભગવાન આત્મા, એની અંદર રહેલા ગુણો સહિત એવો એ ભગવાન આત્મા અનંત ગુણ સહિત એ નિત્ય રહેવા વાળું દ્રવ્ય છે. એના ગુણમાં કાંઈ ફેરફાર નથી, એવું જ એ દ્રવ્ય રહે છે. દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાથી નિત્ય કહ્યું, પણ સાથે શું આવે છે એમાં કે એવું એવું એ અખંડ રહે છે, એ અખંડ રહી અને નિત્ય છે. નિત્ય તો છે પણ અખંડ રહીને નિત્ય છે. એટલે ગુરુદેવ અહીંયા શબ્દ મૂક્યા છે, અનાદિ અનંત અખંડ એક દ્રવ્ય રૂપે, એમાં કાંઈ ફેરફાર ન થાય એવી રીતે એ આત્મા નિત્ય છે. એટલે ધ્રુવ છે એ નિત્ય છે અને સમય સમયની પલટતી પર્યાયપણે આત્મા અનિત્ય છે. એ પણ આત્માનું જ સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય થઈને આત્મા છે. એટલે જે પલટતો અંશ છે, સમય સમયની જે દશા છે, એ એક સમયની છે, એક સમય માટે છે અને પછી બીજા સમય એ નથી, બીજા સમયે બીજી અવસ્થા છે, બીજી પર્યાય છે. એટલે એ પર્યાયનું અનિત્યપણું છે. એક સમયમાં જે ભાવ થયો, ક્રોધનો ભાવ થયો, એ બીજા સમયે નથી, ત્રીજા સમયે જુદો ભાવ છે, ચોથા સમયે જુદો ભાવ છે, સમય સમયે જીવના ભાવ બદલાય છે. આ બધી પર્યાયો એ અનિત્ય છે. જે અનિત્ય છે તે નિત્યને કાંઈ કરતું નથી, જે અનિત્ય છે એ નિત્યને કાંઈ કરતું નથી, એને બગાડતું નથી કે સુધારતું નથી. જે અનિત્ય છે એ પર્યાય નિત્યને જાણે છે. નિત્યનું જ્ઞાન અનિત્ય એવી પર્યાયમાં થાય છે. જ્ઞાનની એક સમયની પર્યાય એ પોતાને જાણે છે, નિત્યને જાણે. આ વાત ગુરુદેવ પહેલા કરી દીધી છે. તો અહીંયા આ ચારે વાત પૂરી થાય છે. અને અત્યારે ભગવાન કહે છે કે આ રીતે આ ચાર વાત કરી તત અતત એક અનેક અને અસ્તિત્વમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હોવાપણું અને ન હોવાપણું એટલે સત અસત અને ચોથું નિત્ય અનિત્ય એમ કે પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયંમેવ પ્રકાશિત હોવાથી અનેકાંત સ્વયંમેવ પ્રકાશે જ છે. આવું આત્માનું અનેકાંતપણું સિદ્ધ કરવાની જરૂર જ નથી, એ સ્વયંમેવ પ્રકાશે જ છે. તમને ખબર નથી એટલે તમને આ વિસ્તાર કરીને સમજાવ્યું, બાકી વાસ્તવમાં તો એ પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયંમેવ પ્રકાશિત છે, માટે એવું અનેકાંતપણું સ્વયંમેવ પ્રકાશે જ છે. આટલે સુધી આપણે ટીકા કરી હતી અને એનો અર્થ અત્યારે પૂરો કર્યો. હવે સમયસારની અંદર આ ટીકા જેટલી આપણે કરી હતી તે પછીથી એક પ્રશ્ન આવે છે. આચાર્ય ભગવાને જે પ્રશ્ન મૂક્યો છે અને પછી એના ઉત્તર રૂપે ટીકાનો બીજો ભાગ કહ્યો છે. પ્રશ્ન છે સમયસારમાં, અહીંયા સમયસાર પાન નંબર 594 ઉપર ગુજરાતીમાં બીજા પેરેગ્રાફમાં અહીંયા પ્રશ્ન છે કે જો આત્મવસ્તુને જ્ઞાન માત્ર પણ હોવા છતાં સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે તો પછી અરહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને એટલે ત્યાગવાદને શા માટે ઉપદેશે છે? આવો પ્રશ્ન કર્યો. પહેલા તો આ વાતને પરિશિષ્ટમાં આચાર્ય ભગવાને સિદ્ધ કરી કે આત્મા વસ્તુને જ્ઞાન માત્ર પણ છે, છતાંય એ સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે. અત્યાર સુધી આપણે એ વાતને લઈ રહ્યા હતા. સમયસારમાં મુખ્યતાથી એક જ વાત આવી કે આત્મા જ્ઞાન માત્ર છે. હવે આત્માને જ્ઞાન માત્ર કહ્યો છતાં એમાં એકાંત નથી થતો અને એમાં અનેકાંતપણું છે અને એવું અનેકાંતપણું સ્વયંમેવ પ્રકાશે જ છે, એ વાતને સિદ્ધ કરવા માટે ચાર વસ્તુથી વાત કરવામાં આવી કે આત્માને એકપણું અનેકપણું, આત્માને તત્પણું અતત્પણું, આત્માને સતપણું અસતપણું અને આત્માને નિત્યપણું અનિત્યપણું, એમ ચાર વસ્તુને લઈ અને સમજાવવામાં આવ્યું કે આવા વિરોધાભાસી શક્તિરૂપ પ્રવર્તા ધર્મો આત્મામાં પ્રકાશી જ રહ્યા છે એટલે આત્માને અનેકાંતપણું છે જ. ભલે આપણે એમ કહીએ કે આત્મા જ્ઞાન માત્ર છે તે છતાંય એમાં એકાંત થતો નથી, કેમ કે આત્મવસ્તુને સ્વયં અનેકાંતપણું પ્રકાશે જ છે અને આ વાત સિદ્ધ કરી. એટલે પછી શિષ્યને એવો પ્રશ્ન થાય કે જો આત્માને એટલે આત્મવસ્તુને જ્ઞાન માત્ર પણ હોવા છતાં સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે, આવું છે જ, અનેકાંત પણ છે જ, તો પછી અરહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને શા માટે ઉપદેશે છે? આવો પ્રશ્ન કર્યો અને એનો ઉત્તર આચાર્ય ભગવાને આપ્યો છે. કહે છે કે અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. અજ્ઞાનીઓને આ જ્ઞાન માત્ર આત્મવસ્તુ છે, આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એ કેવો છે એ સ્પષ્ટ સમજાવવો છે એટલે એની પ્રસિદ્ધિ કરવી છે. પ્રસિદ્ધિ વાસ્તવમાં તો પોતે પોતાની જ કરી શકે છે, પણ પોતાની પ્રસિદ્ધિ જેને અજ્ઞાનને કારણે ખ્યાલમાં આવી નથી એને ભગવાનના ઉપદેશમાંથી એ વાત પ્રાપ્ત થાય છે. આત્માની પ્રસિદ્ધિ કરનાર કોણ છે? નિશ્ચયથી તો પોતે ભગવાન આત્મા જ પોતે પોતાની પ્રસિદ્ધિ કરે. એટલે પ્રસિદ્ધિ કરે એટલે પોતે પોતાને અનુભવીને એને પ્રકાશે છે, એ પોતાની પ્રસિદ્ધિ છે. પ્રસિદ્ધિ એટલે વખાણ કરવા એ નહીં, પ્રસિદ્ધિ એટલે એને પોતાને એ પ્રાપ્ત થયું છે, એ સિદ્ધ થયું, એને જ્યારે અનુભવમાં આવે છે તો એની પ્રસિદ્ધિ છે. પ્રસિદ્ધિ શબ્દ સમજવા જેવો છે. આપણે તો પ્રસિદ્ધિ એટલે એમ જ સમજીએ, બીજાના વખાણ કરીએ એટલે પ્રસિદ્ધિ કરીએ, એ વાત નથી ભાઈ. એ અહીંયા એ અર્થ નથી. અહીંયા પ્રસિદ્ધિનો અર્થ એવો છે કે કોઈ પણ વસ્તુને આપણે સિદ્ધ કરીએ, સાબિત કરીએ એટલે એને પ્રાપ્ત કરીએ છીએ, એ જેમ છે તેમ. તો એવું પોતાને જયારે થાય ત્યારે એ પ્રસિદ્ધિ થઈ કહેવાય. હવે પોતાને તો અજ્ઞાન છે, જીવને તો અજ્ઞાન છે, એટલે પોતે પોતાના આત્માની પ્રસિદ્ધિ કરી શકતો નથી. તો એ ભગવાનની વાણી દ્વારા, દ્રવ્ય સુત દ્વારા ભગવાન આત્માની જે પ્રસિદ્ધિ કરે છે, એટલે તીર્થંકર પરમેશ્વર આત્માની જે પ્રસિદ્ધિ કરે છે કે આત્મા આવો છે એમ એ પ્રસિદ્ધિ કરે છે, એને આ જીવ, આ અજ્ઞાની જીવ, એને સમજીને વિચારીને એને આત્મસાત કરીને પછી એવો પુરુષાર્થ કરીને પોતે સ્વયં પોતાના આત્માની પ્રસિદ્ધિ કરે છે. એટલે અરિહંત પરમેશ્વરે, અરિહંત ભગવાને, તીર્થંકર ભગવાને ઉપકાર કરીને આપણને, આપણને એટલે આપણા જેવા સર્વ અજ્ઞાનીઓને, બધા જીવોને આત્મદ્રવ્ય જ્ઞાન માત્ર છે એની પ્રસિદ્ધિ કરી છે, એ સમજાવ્યું છે. અને સમજાવ્યું છે તો એમાં આત્માના અનેક ધર્મો પણ સમજાવ્યા છે, અને આત્માના અનેક ધર્મો જે વિરોધાભાસી શક્તિરૂપ દેખાય છે એવું અનેકાંતપણું છે એ દ્વારા એ સમજાવ્યું છે. અને એવું અનેકાંતપણું જો એમાં ન લેવામાં આવે તો એ બધી શક્તિ ક્યાંથી સમજાય, અને એવી શક્તિ ન સમજાય તો પછી આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ સમજાય નહીં, આત્માની પ્રસિદ્ધિ થાય જ નહીં. એટલે પ્રભુનો આ તો ઉપકાર છે, પ્રભુનો આ તો મોટો ઉપકાર છે કે પ્રભુએ આત્માનું સ્વરૂપ અનેકાંત દ્વારા સમજાવ્યું છે. નહીતર અજ્ઞાનીઓને એ વસ્તુ ખ્યાલ જ આવત નહીં કે આત્મામાં એકપણું પણ છે, અનેકપણું પણ છે, આત્મા સત પણ છે અને આત્મા અસત પણ છે, આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે. આ બધું સામાન્ય જીવને, અજ્ઞાની જીવને ક્યાંથી સમજાત, કે અનેકાંત વિના ક્યાંથી સમજાત. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મ વસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશ્યું છે, અને અમે એમ એ જાણીએ છીએ. ખરેખર અનેકાંત એટલે ત્યાગવાદ વિના જ્ઞાન માત્ર આત્મ વસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. જો કેટલું સરસ રીતે કહું છું કે ભાઈ, એ અનેકાંત ત્યાગવાદ વિના આ જ્ઞાન માત્ર આત્મ વસ્તુ એ કહી શકાય એમ નથી, એનું વર્ણન કરી શકાય એમ નથી, એ સમજાવી શકાય એમ નથી, એની પ્રસિદ્ધિ કરી શકાય એમ નથી. એટલે અરિહંત ભગવાને એ સ્યાદવાદથી, અનેકાંતથી ઉપદેશ આપ્યો છે. એટલા માટે એમ કહ્યું કે અનેકાંતને સાધન, અનેકાંતને સાધન બનાવીને જ્ઞાન માત્ર આત્માની પ્રસિદ્ધિ પ્રભુએ તો કરી છે, પ્રભુનો તો મોટો ઉપકાર છે, પ્રભુએ આપણો ખ્યાલ કર્યો છે. પ્રભુને એમ લાગ્યું કે આ અજ્ઞાની જીવો વસ્તુના સ્વરૂપને નહીં સમજી શકે, માટે પ્રભુએ અનેકાંત દ્વારા એ સમજાવ્યું. પ્રભુએ તો પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે, પ્રગટ કરી દીધું છે, પણ આ અજ્ઞાની જીવો કેવી રીતે સમજશે? એટલા માટે પ્રભુએ પોતાના ઉપદેશમાં અનેકાંતને સાધન તરીકે લઈને, અનેકાંત દ્વારા આ જ્ઞાન માત્ર એવી આત્મા વસ્તુ, ઉપદેશ તો આત્માનો જ આપ્યો છે, આત્મા જ્ઞાન માત્ર છે એનો જ ઉપદેશ આપ્યો છે, પણ એને ઉપદેશ્યું છે ત્યારે એ અનેકાંત દ્વારા સમજાવ્યું છે, એ અનેકાંત દ્વારા ઉપદેશ્યું છે. જો આચાર્ય ભગવાને કેવી વાત કરી દીધી, એટલી મહત્વની વાત કરી કે પ્રભુનો કેવો મોટો આપણી ઉપર ઉપકાર છે. પ્રભુએ આ ઉપકાર ન કર્યો હોત અને માત્ર વસ્તુના સ્વરૂપને આમ જ કહ્યું હોત તો આપણે કદાચ સમજી શક્યા ન હોત, પણ પ્રભુના જ્ઞાનમાં આપણી અજ્ઞાન અવસ્થા પણ આવી છે, અને પ્રભુના જ્ઞાનમાં પણ એમ પણ આવ્યું છે કે આપણે વસ્તુના સ્વરૂપને આ રીતે જ સમજી શકીશું. માટે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ બન્યો છે કે જેથી ભગવાનની વાણીમાં આપણે જેમ સમજીએ એ રીતે બધું જ સત્ય પ્રકાશી જાય. એટલે અજ્ઞાનીઓ જ્ઞાન માત્ર વસ્તુને અનેકાંત દ્વારા સમજે એ રીતે ઓમકાર ધ્વનિમાં બધું સ્પષ્ટ થયું છે. એટલે કે છે, પ્રશ્ન શું હતો કે આત્મ વસ્તુને જ્ઞાન માત્ર પણ હોવા છતાં, અને એ સ્વયં અનેકાંત રૂપે પ્રકાશે છે, છતાં પણ અરિહંત ભગવાનોએ એને સાધન તરીકે અનેકાંતને સાધવાતને શા માટે ઉપદેશ્યો છે, એટલે અનેકાંતને સાધન બનાવીને આ વસ્તુના સ્વરૂપને શા માટે સમજાવ્યું છે, તો એનો ઉત્તર આપી દીધો કે ભાઈ અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. અને ખરેખર અનેકાંત એટલે સ્યાદવાદ વિના જ્ઞાન માત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ થઈ શકતી જ નથી, એ સમજાવી શકાતી જ નથી. અને હવે એને અમે વિસ્તારથી સમજાવીએ છીએ કઈ રીતે છે તે. એટલે એમાં હવે 14 વાત આચાર્ય ભગવાન લેવાના છે, એટલે તત્ અતત એમ બે બોલ, તે પછી એક અને અનેક એના બે બોલ આવે, તે પછીથી સત અને અસત એટલે હોવાપણું અને ન હોવાપણું એના 8 બોલ આવે, કેમ કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી હોવાપણું અને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ન હોવાપણું એના 8 બોલ આવે, અને નિત્ય અને અનિત્ય એના બે બોલ આવે, એટલે કુલ 14 બોલ છે. અને એ 14 બોલથી આખી વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન પહેલા નિરૂપણ કરીને સમજાવે છે, અને પછી દરેક બોલ માટે એક એક કળશરૂપ કાવ્ય એમણે લખ્યું છે. તો આજે આ પ્રશ્નની જે વાત લીધી છે એ પછીથી પહેલા બોલની વાત આપણે ટીકામાંથી સમજીએ છીએ, અને પછી ગુરુદેવનું પ્રવચન આપણે એના ઉપર સમજીશું. અહીંયા કહે છે, ખરેખર અનેકાંત સ્યાદવાદ વિના જ્ઞાન માત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી, અને તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે. કહે છે કે સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે. અર્થાંત સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બંને ભાવો રહેલા છે. તત અને અતતની વાત છે, એમાંથી તત્પણાને અહીંયા પહેલા સમજાવવું છે, એટલે 14 બોલ સમજાવવા છે. એટલે શરૂઆત આ રીતે કરી કે આ વિશ્વ એ સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલું છે. સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં અનેક પ્રકારના ભાવો, છતાંય એ સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈતપણું છે. કોઈ પણ ભાવ બે રૂપે નથી, જે ભાવ છે તે રૂપે જ છે, એટલે એ અદ્વૈત છે. સ્વભાવથી જ એ સર્વ ભાવો અદ્વૈત છે, એનું બેપણું નથી, દ્વૈત નથી. અદ્વૈત એટલે દ્વૈતપણું નહીં, એટલે બેપણું નથી. આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, એટલે કોઈ પણ ભાવ છે એનું બે પણ નથી, જે જે ભાવે છે તે જ ભાવે છે, અન્ય ભાવે નથી. જે ભાવે છે તે જ ભાવે છે પણ અન્ય ભાવે નથી, એટલે એ બે પણ નથી. વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈતપણું હોવા છતાં બે પણ નથી ભાઈ, જે ભાવ છે તે જ ભાવે છે, તે અન્ય ભાવે નથી. છતાં પણ બે પણ ભાસે છે, એટલે શું થાય છે કે દ્વૈતનો નિષેધ કરવો અશક્ય થઈ જાય છે. છતાંય એનું બે પણ જણાય છે, એટલે દ્વૈતનો નિષેધ કરવો અશક્ય થઈ જાય છે. એટલે કે છે કે સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે समस्त वस्तु स्वरूपमा प्रवृत्ति, पोताना रूपमा प्रवृत्ति, समस्त वस्तु ने पोताना रूपे प्रवृत्ति अने पर रूप थी व्यावृत्ति, एटले स्वरूप थी प्रवर्तन अने अन्य रूप थी अप्रवर्तन, पर रूप थी व्यावृत्ति, एवा बे प्रकारना भावो सहित छे। उके छे के वस्तु स्वरूप तो एवुज छे के भावोनु स्वभावथी अद्वैत छे, छतां द्वैतनो निषेध करवो अशक्य छे, द्वैतनो निषेध करी शकातो नथी, एटला माटे बेपणानो निषेध थई शकतो नथी। बेपणू देखाय छे तो ए बेपणू जे देखाय छे तो एने पछी समझी लईए तो पछी प्रश्न न लागे। एकनी एक वस्तुमां आपणने बेपणू लागे छे के आम पण छे ने आम पण छे, तो ये बेपणू कई रीते छे एने जो समझी लईए, एनी अपेक्षाओने समझी लईए तो पछी एमां प्रश्न रहे नहीं, बराबर समझाई जाए। એટલે બેપણું જે દેખાય છે તો એ બેપણામાં એ સ્વથી એને પોતાપણું છે અને પરથી એને પોતાપણું નથી, એમ બંને પ્રકારના ભાવો એમાં રહેલા છે। એટલે અહીંયા શબ્દો મૂક્યા છે કે દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે। એટલે કે સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ હોવાથી, સમસ્ત વસ્તુ સ્વરૂપે પ્રવૃત્તિ હોવાથી, સ્વરૂપમાં પ્રવૃત્તિ હોવાથી, પોતાપણે પ્રવૃત્તિ હોવાથી, પોતાપણે અવસ્થિત હોવાથી, પોતાપણે પરિણમતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી, પરરૂપપણે નહીં હોવાથી, પરરૂપથી જુદી હોવાથી, પરરૂપથી જુદી પરિણમતી હોવાથી, પરરૂપથી જુદી દેખાતી હોવાથી એમ જ પર રૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં એવા એ બંને ભાવો રહેલા છે। સ્વરૂપમાં પ્રવૃત્તિ હોવાથી અને પર રૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બંને ભાવો રહેલા છે। ત્યાં આવું છે ત્યાં જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ આત્મા, જ્ઞાન માત્ર ભાવ એટલે આત્મા, આવું છે વસ્તુનું સ્વરૂપ, વિશ્વની વાત કરી, વિશ્વના બધા જ ભાવોની વાત કરી, વિશ્વના બધા જ પદાર્થોને અને એના ભાવોને આ રીતે સ્વરૂપ છે, આ રીતે એનું સ્વરૂપ છે। ત્યારે હવે આત્માને લઈએ તો કહે છે કે ત્યાં જ્ઞાન માત્ર ભાવ એટલે આત્મા શેષ બાકી ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતાજ્ઞેયના સંબંધને લીધે અને અનાદિકાળથી નેઓના પરિણમનને લીધે જ્ઞાન તત્વને પરરૂપે માનીને, અર્થાંત જ્ઞેય રૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે। શું કહે છે કે વસ્તુનું સ્વરૂપ આમ છે ત્યારે જીવના સ્વરૂપને લઈએ, આત્માના સ્વરૂપને લઈએ અને એનો વિચાર કરીએ તો કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ આત્મા એટલે જ્ઞાન માત્ર ભાવ, અહીંયા તો ભાવથી વાત સમજાવવી છે ને, એટલે શરૂઆત જ ભાવથી કરી, એટલે કહે છે કે જગતમાં અનેક ભાવ છે, બહુ પ્રકારના ભાવોથી ભરેલું આ વિશ્વ છે, એમાં આ એક ભાવ, કયો ભાવ? જ્ઞાન માત્ર ભાવ। જ્ઞાન માત્ર ભાવ કહો કે આત્મા કહો, એક જ વાત છે। તો કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ બાકીના ભાવો સાથે શેષ એટલે બીજા બધા બાકીના ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા જ્ઞેયના સંબંધને લીધે અને અનાદિકાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાન તત્વને પરરૂપે માનીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે। શું નાશ પામે છે? તો કે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ એ નાશ પામે છે। કઈ રીતે નાશ પામે છે? તો કે અજ્ઞાની થયો થકો એ જ્ઞાન માત્ર ભાવ નાશ પામે છે। કેમ અજ્ઞાની થયો છે? તો કે પોતાને જ્ઞેય રૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો કે જ્ઞાન ભાવ નાશ પામે છે. બાકીના બધા ભાવો સાથે આ જ્ઞાન ભાવ છે તે બાકીના બધા ભાવો સાથે પોતાના એટલે નિજરસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા જ્ઞેયના સંબંધને લીધે. હવે એને તો ભાવ એવો છે કે એ પરને જ્ઞેય તરીકે જાણે, એ એનો નિજરસ છે ને એવો એનો ભાવ છે. વાસ્તવમાં એમ જ છે કે જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે, તો જ્ઞાતા છે માટે જ્ઞેયને જાણે એવો સંબંધ છે. પણ એ સંબંધમાં એ અનાદિથી એ જ્ઞેય છે, એ જ્ઞેયને પોતાપણે માને છે, એ જ્ઞેયને અંગીકાર કરી અને પોતે જ્ઞેય રૂપ થઈ અને એમ અજ્ઞાની થયો થકો એ જ્ઞાન ભાવ નાશ પામે છે. શું કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ શેષ બાકીના ભાવો સાથે નિજરસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા જ્ઞેયના સંબંધને લીધે, એ બીજા બધા ભાવો સાથે વાસ્તવમાં તો એને જ્ઞાતા જ્ઞેય સંબંધ છે.
એટલે કે એ બધા ભાવ એનું જ્ઞેય છે અને એને જાણનારો જ્ઞાતા છે. વાસ્તવમાં તો આવું છે, છતાં પણ એ જ્ઞેયોને એ પોતારૂપ માને છે, પોતે પોતાને જ્ઞાનરૂપ નહીં માનતા પોતે જ્ઞેયરૂપ પોતાને માને છે. આમ કરવાથી એ પોતાના જ્ઞાન ભાવનો નાશ કરી રહ્યો છે. આમ એના જ્ઞાન ભાવનો નાશ થાય છે.
વાત કરી અહીંયા એમ કહ્યું કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ એ જ્ઞાન માત્ર ભાવ છે, પણ એ જ્ઞાન માત્ર ભાવથી એ પોતે જ્ઞાતા અને બીજા શેષ ભાવો છે તેનું જ્ઞેય છે. એટલે બાકીના શેષ ભાવો સાથે એને સંબંધ કેવો છે? જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. એટલે પોતે જ્ઞાતા અને બીજા બધા ભાવો એનું જ્ઞેય છે. આવું શા માટે છે? કે પોતાનો નિજરસ એવો છે કે જેને કારણે પોતે જ્ઞાન રૂપે પરિણમે છે. એટલે એ જ્ઞાન રૂપે પરિણમે એવા નિજરસના ભારથી, એટલે પોતે પોતાના નિજરસથી, પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે જ્ઞાતા અને બાકીના શેષ ભાવો બીજા બધા જે છે તે બધા જ્ઞેય છે. તો એવો સંબંધ છે. હવે કહે છે કે એવા સંબંધ હોવા છતાં એ જ્ઞેયોના પરિણમનને લીધે કે પોતે જ્ઞાન તત્વને પરરૂપે માનીને, પેલું પરિણમન તો જ્ઞેયોનું થાય છે, પણ એ જ્ઞેયોને જ્યારે જાણે છે, પોતે જ્ઞાતા થઈને જ્ઞેયોને જાણે છે, તો એ જ્ઞેયોના પરિણમનને લીધે એ ભૂલમાં પડી જાય છે, એ બોળવાઈ જાય છે, એ અજ્ઞાનવશ થઈ જાય છે અને એમ માની લે છે કે એ પોતે છે. કે છે કે જ્ઞેયના સંબંધને લીધે એવો જ્ઞાતા જ્ઞેયનો એનો સંબંધ છે અને અનાદિકાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાન તત્વને પરરૂપે માનીને, અર્થાંત જ્ઞેય રૂપે અંગીકાર કરીને, એટલે કે જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તેને પોતાપણે માનીને, એમ અંગીકાર કરીને જ્ઞાન તત્વને જ્ઞાન રૂપે રાખવાના બદલે એ જ્ઞાન તત્વને જ્ઞેય રૂપ માની બેઠો છે. એટલે જ્ઞેય રૂપે અંગીકાર કરીને એ જ્ઞેયમાં પોતાપણું સ્થાપીને એ જ્ઞાન ભાવ નાશ પામે છે. એ જ્ઞાન ભાવ જ્ઞેય રૂપે થઈને અજ્ઞાની થયો તપો નાશ પામે છે. આ જ્ઞાન છે, એ જ્ઞાન ભાવ એટલે આત્મા છે અને આત્માનો એ જ્ઞાન ભાવ અજ્ઞાનવશ થઈ ગયો છે એવી દશા થઈ છે. એ ક્યારથી છે? તો જ્યારથી જીવ છે, અનાદિથી છે, ત્યારથી એવી દશા છે. એવી દશા જીવની છે. આ અજ્ઞાનીની વાત કરી. હવે આવું છે ત્યારે, આગળ કહે છે કે ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું, એટલે આત્માનું, એ જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી એટલે જ્ઞાન રૂપથી તત્પણું પ્રકાશીને કે પોતાના જ્ઞાન રૂપે જ એ છે એવું પ્રકાશીને, અર્થાંત જ્ઞાન જ્ઞાનપણે જ છે અને જ્ઞેયપણે નથી, એ તત્રૂપે એટલે તે પોતે જ્ઞાન રૂપે જ છે પણ જ્ઞેય રૂપ નથી એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે એટલે પોતે જ્ઞાતા જ છે પોતે જ્ઞેય નથી અને જ્ઞેયોના પરિણમનો થાય છે તે છતાં પોતે તો જ્ઞાન માત્ર વસ્તુ જ છે એમ એ અનેકાંત દ્વારા જ સિદ્ધ થાય છે એટલે અનેકાંત જ એને એમ સિદ્ધ કરે છે. જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થતો અનેકાંત જ તેને ઉદ્ધારે છે એટલે નાશ થવા દેતો નથી. સમજાવવું એ છે કે તત્ જો તત્ને ન સમજવામાં આવે વાસ્તવિક રીતે તો એને સ્વ અને પર બંને સાથે એકપણું થશે તો એ જ્ઞાન ભાવ નાશ પામશે. પોતાનાપણે છે અને પરપણે નથી એ વાત લેવી છે, એમાં પોતાપણે છે એ પહેલી વાતને સમજાવી કે એને એ દર્શાવવું છે કે એ જ્ઞેયને જુએ છે ત્યારે પણ એ વાસ્તવમાં જ્ઞેય આકાર થતો નથી, પોતે જ્ઞાન આકાર જ રહે છે અને જ્ઞાન આકાર રહીને જ એ પોતાપણે છે જ એવું સિદ્ધ થાય છે અને એમ એ પોતાનું જ્ઞાન માત્ર પણ નષ્ટ થવા દેતો નથી. એ ક્યારે થયું કે જયારે એને સ્યાદવાદ દ્વારા સમજાવવામાં આવ્યું ત્યારે એ થયું. એટલે કે છે કે એવી રીતે એ અનેકાંત સ્યાદવાદ જ તેને નાશ થવા દેતો નથી, તેને ઉદ્ધારે છે એટલે નાશ થવા દેતો નથી. જ્ઞાન માત્ર ભાવને અનેકાંત જ નાશ થવા દેતો નથી કારણ કે અનેકાંતમાં એ તત્પણાનો જે ભાવ છે એ તત્પણાનો ભાવ એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપે છે એવો જે ભાવ છે એ એને એના જ્ઞાનમાં દેખાતા જ્ઞેયો સાથે એને તત્પણું નથી અને પોતાની સાથે તત્પણું છે એવું સમજાવનારો ભાવ છે. એટલે પેલા સાથે અતત્પણું છે એ વાત તો પછી લેવાની છે, અહીંયા તો પોતાની સાથે તત્પણું છે એટલે પોતે જ્ઞાન ભાવે જ છે અને એવું આ અનેકાંત દ્વારા સ્યાદવાદ દ્વારા નક્કી થાય છે. એટલે આ તત્ની વાત લીધી, તત દ્વારા શું થાય છે, તત્ને સમજીએ તો શું થાય છે, તત દ્વારા કઈ રીતે આ જ્ઞાન ભાવ એ અજ્ઞાનવશ નથી થતો એ વાત આચાર્ય ભગવાને સમજાવી. તત્પણા દ્વારા પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ન ભૂલે અને પોતે પોતા રૂપે રહે કે કઈ રીતે બને એવો વિસ્તાર આખો બધો ગુરુદેવ આમાંથી સમજાવશે આપણને. તો આ પહેલો બોલ આપણે લીધો છે અને પહેલા બોલને આપણે ગુરુદેવ પાસેથી સમજીશું, ત્યાર પછીથી બીજો બોલ લઈશું અને બીજા બોલને સમજીશું, એમ 14 બોલ આપણે પૂરા કરીશું અને તે પછીથી બાકીના બધા કળશ આવશે. જો સૂક્ષ્મ તત્વજ્ઞાન ભર્યું છે, વારંવાર વાંચવું પડે, વાંચ્યા વિના સમજાય એવું નથી અને વાંચીએ તો ન સમજાય એવું પણ નથી, વાંચીએ અને ન સમજાય એવું નથી અને ગુરુદેવનો મહા ઉપકાર છે આપણી ઉપર કે આપણને આ બધું સમજાયું છે. તો મારી બધાને ખાસ ફરીથી વિનંતી છે કે આ બધું ફરીથી વાંચવું, શબ્દે શબ્દ ને સમજવાનો પ્રયત્ન કરવો, આખું વાક્ય બરાબર સમજવું, આખું વાક્ય બરાબર સમજવું અને એના ભાવને પકડવાનો પ્રયત્ન કરવો. ગુરુદેવ બધું વધારે સમજાવશે એ વાતને પણ ફરીથી કરીને વાંચવી અને ફરી સમજવી, ગુરુદેવના પ્રવચન સાંભળવા અને એ દ્વારા એવા ભાવમાં આવવું. આ પરિશિષ્ટનું એ જ મહત્વ છે. પરિશિષ્ટમાં મુખ્યતાથી ભલે બે વાત કરવાની છે પણ એમાં તો આખો જૈન દર્શનનો સાર આવી જાય છે. આત્માએ શું કરવાનું કે કેમ કરવાનું કે કેવો છે બધું એમાં તો આવી જાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સમયસારની સ્તુતિ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહા વિસુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંબી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાળ સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી